તારીખ 24/5/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 925 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 547.
બધા દેવ સાચા છે, બધા ધર્મો સાચા છે, એ માન્યતા તે વિનય નિથ્યાત્વ છે. નિથ્યાત્વના કેટલાક પેટાભેદ છે. નિથ્યાત્વ કયા છે એમાં એક વિનય મિથ્યાત્વ નામનો મિથ્યાત્વનો ભેદ છે. એવી મિથ્યા માન્યતાને લઈને કેટલાક જીવો એમ માને છે કે બધા ધર્મ સાચા અને બધા દેવ સાચા. કોઈની નિંદા આપણે કરવી નહીં. વાત સારી લાગે એવી છે ઉપર ઉપરથી કે બધાને આપણે સાચા માનવા, કોઈને ખોટા કહેવા નહીં. ખોટા કહેવાથી કોઈની નિંદા થાય, આપણી પાસે છે નહીં. આપણી પાસે પૂરું જ્ઞાન ન હોય તો આપણે બીજાને ખોટા કહેવાનું કેવી રીતે યોગ્ય છે? માટે બધા દેવને સાચા માનવા, બધા ધર્મને સાચા માનવા, એમ લૌકિક દ્રષ્ટિથી બધાને ઠીક મનાવવાનો એક એની અંદર જગતને સારું દેખાડવાનો અભિપ્રાય રહી જાય છે, એનો ખ્યાલ નથી આવતો. બીજાને ખોટા કહેતા, બરાબર નહીં કહેતા, એવું મને બરાબર નહીં કહે તો કેટલું મારું લોકપ્રિયપણું છે, અથવા જેને લૌકિક શ્રદ્ધા કહેવાય એવી લોકદ્રષ્ટિમાં શ્રદ્ધાવાન પણ. જગતની દ્રષ્ટિમાં શ્રદ્ધાવાન પણ જીવને ગમે છે. જેમ કોઈ બીજા માન આપે તો ગમે છે, એમ લૌકિક દ્રષ્ટિમાં લોકો ધર્મ શ્રદ્ધાવાન પણ પોતાને સમજે એક પ્રકારનું માન છે, એ પણ જીવને ગમે છે. તેથી બધા ધર્મમાં આમની સારી શ્રદ્ધા છે. બધા ધર્મને આ તો શ્રદ્ધે છે, બધા ધર્મને માને છે એમ. પોતે ક્યાં છેતરાય છે એ વાત ભૂલી જાય છે. એને વિનય મિથ્યાત્વ કહે છે. એને અનુસરીને એક એવી વાત પણ પ્રચલિત છે લોકમાં, સર્વધર્મ સહિષ્ણુતા હોવી જોઈએ. સર્વધર્મ સહિષ્ણુતા એક વાત છે, અને બધાને સાચા માનવા તે બીજી વાત છે. બે એક વાત નથી. સર્વધર્મ સહિષ્ણુતામાં તો બીજા જે અન્ય દરેક પોતપોતાના સંપ્રદાય રૂપ ધર્મને માને છે એમાં એની સ્વતંત્રતાને સ્વીકારવાની વાત છે. એને જે રીતે ધર્મનું સ્વરૂપ સમજ્યો, માન્યો, વિચાર્યો એમાં એ સ્વતંત્ર છે. કોઈ બળાત્કારથી કોઈને કોઈ ધર્મ અંગીકાર કરી શકાવતો નથી, કરી શકાવાતો નથી. તેથી પોતાની માન્યતામાં દરેક સ્વતંત્ર છે, એમ સ્વતંત્રતા દરેકની સ્વીકારવી અને એ રીતે દરેકનું અસ્તિત્વ સ્વીકારવું એ સહિષ્ણુતા છે. અને દરેકને સાચા માનવા તે સહિષ્ણુતા નથી, પણ એ વિનય મિથ્યાત્વ છે. તમે સાચા ને તમે સાચા, અમે સાચા ને તમે સાચા, બધા સાચા. આપણે સાચા ખોટાને માથાકૂટમાં ગયા વિના આપણે આપણો ધર્મ કરો. કહે છે કે એ વિનય નિષ્યાદ છે, બધાનો વિનય કરવો એમ વિચારે છે. શું વિચારે છે? બધાનો વિનય કરવો, કોઈનો અવિનય ન કરવો. ભક્તિ એટલે ભક્તિ પ્રધાન રાગ છે ત્યાં. એમાં શું છે કે કોઈ ધર્મમાં કોઈને કોઈ પ્રકારના એક મુદ્દાને મુખ્ય બનાવવામાં આવે છે. જેમ કે સ્થાનકવાસીએ અહિંસાની મુખ્યતા કરી અને પાણીનો પ્રયોગ, એકેન્દ્રી જીવ છે ને, પાણીનો પ્રયોગ ઓછામાં ઓછો થાય એવી બધી વ્યવહારની ગોઠવણી કરી. બહારમાં પણ એ વાત વધારે બતાવવા માટે મોહપત્તિ રાખી કે માત્ર પાણીના જીવોને પણ વાયુકાયના જીવોની પણ હિંસા ન થાય એની યત્ન પ્રયત્ન અમારો છે. તો એ પંથમાં એ સંપ્રદાયની અંદર બીજા સંપ્રદાયો કરતાં દયા વધારે પડાય છે એમ વાત નક્કી છે, માટે એ સંપ્રદાય વધારે સારો છે એમ નક્કી થયું કે નથી? એમ કોઈને કોઈ મુદ્દો કોઈ પકડે છે અને પોતાની વિશિષ્ટતા પ્રદર્શિત કરે છે, તેથી કાંઈ તે ધર્મ સત્ય છે અથવા ઊંચો છે સારો છે એવું કાંઈ નથી. સામાન્ય બુદ્ધિ એ જે પ્રકાર છે બધાનો વિનય કરવાનો, એ વિનય મિથ્યાત્મ જાય છે. વિતરાગ સર્વજ્ઞ દેવના ધર્મ સાથે કોઈ પણ અન્ય ધર્મનો મેળ નથી. શું કહે છે? જેને સંપ્રદાયે જૈન ધર્મ કહ્યો છે એ સંપ્રદાયવાચક નામ છે, ત્યારે મૂળ તો ગુણવાચક નામ છે. એના પ્રણેતા સર્વજ્ઞ વિતરાગ છે, જેમને અનંતમાં ભાગે પણ રાગ દ્વેષ મોહ આદિ કોઈ દોષ નહોતો અને જેના જ્ઞાનથી કાંઈ અજાણ્યું નહોતું, એવા જે સર્વજ્ઞ અને વિતરાગ, તેમણે જે ધર્મનું નિરૂપણ કર્યું, ધર્મના સ્વરૂપનું નિરૂપણ કર્યું, નિરૂપણ કર્યું એટલું જ નહીં, એ માર્ગે પોતે પ્રવર્ત્યા અને પરિપૂર્ણ નિર્દોષતા પ્રાપ્ત કરીને પ્રસિદ્ધ કરી, તેની સાથે અન્ય કોઈ પણ ધર્મનો મેળ ખાયો નથી. બીજા કોઈ ધર્મનો એની સાથે મેળ ખાયો ફેર પડે છે. જગતની અંદર અત્યારે આપણે આવાગમન કરી શકીએ છીએ એટલું જે વિશ્વ છે એમાં જે પ્રવર્તમાન સંપ્રદાયો છે એ સંપ્રદાયોના તત્વજ્ઞાન એટલે ફિલોસોફીના વિભાગને જોઈએ તો વધુમાં વધુ તત્વજ્ઞાનનો વિસ્તાર ઝીણવટ હોય તો એક જૈન દર્શન અને એક વેદાંત દર્શનમાં છે. બે સિવાયના બાકીના જે દર્શનો છે એની અંદર તો તત્વજ્ઞાનનો વિષય જ એટલો નથી, એટલે તાત્વિક રીતે આ વિષયને વિચારવામાં જ આવ્યો નથી. હવે એ બે સંપ્રદાયની અંદર ઘણાને ભ્રમ પ્રવર્તે છે કે વેદાંત પણ આત્માને સ્વીકારે છે, આત્માના મોક્ષને સ્વીકારે છે, અને અનેક વાતો એવી છે કે જે જૈન દર્શન અને વેદાંત દર્શનની અંદર મેળ ખાય છે. માટે વેદાંતની અંદર પણ કાંઈક છે એવો અભિપ્રાય વેદાંતીઓને રહી જાય છે અને કેટલાક જૈનોને પણ રહી જાય છે જેણે એ સાહિત્યને વાંચ્યું છે, એવું બને છે. આવી વાતો કરી છે એમાં કાંઈક લાગે છે, કાંઈક હશે એમાં. સાંખ્ય મત વગેરે તો એવું નિરૂપણ કરે છે કે જેવું પરમ શુદ્ધ નિશ્ચય નહીંના વિષયભૂત આત્માનું સ્વરૂપ છે એવું નિરૂપણ ત્યાં છે. આત્મા અખંડ ભેદ અવિનાશી છે, એનો નાશ નથી, ઉત્પન્ન નથી, અને તેને મારી શકાય નહીં, કાપી શકાય નહીં, નાશ કરી શકાય નહીં, બાળી શકાય નહીં, પલાળી શકાય નહીં, સૂકવી શકાય નહીં, છેદી શકાય નહીં, ભેદી શકાય નહીં, બધી વાત એમાં દીધી છે. પોતાના સાંખ્ય યોગમાં કઈ બધા સ્પષ્ટ વિષય છે. અછેદ્યો યમ મદાયો યમ અક્લેદ્યો શોષે, એ બધા શ્લોક છે. આત્મા આવો છે એમ લાગે, જૈન દર્શનમાં એવો આત્મા કહે. એના ઉપર શ્રીમદજીનો એક બહુ સ્પષ્ટ સારો અભિપ્રાય છે, 591 નંબરનો પત્ર છે. અમારા ચિત્તને વિશે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે નિશ્ચય પણ દ્રઢ છે એમાં, કે જીવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાન સ્વામીએ કે શ્રી ઋષભાદીએ કર્યો છે તેવો નિર્ધાર બીજા કોઈ સંપ્રદાયને વિશે નથી. ચોખ્ખો અભિપ્રાય એવો છે. વેદાંતાદિ દર્શનનો લક્ષ્ય આત્મજ્ઞાન ભણી, આત્મજ્ઞાનની ચર્ચા બહુ છે વેદાંતની અંદર. પ્રજ્ઞાનમ બ્રહ્મ, બ્રહ્મ નામ આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવું એક વેદનું સૂત્ર છે, મુખ્ય સૂત્ર છે. વેદાંતાદિ દર્શનનો લક્ષ્ય આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે, પણ તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી, અંશે જણાય છે, અને કંઈ કંઈ તે પણ પર્યાય ફેર દેખાય છે. એટલે પર્યાય ફેર એટલે શું? દ્રષ્ટિકોણ ફેર દેખાય છે. જોકે વેદાંતને વિશે ઠામ ઠામ આત્મચર્ચા જ વિવેચી છે, તથાપિ તે ચર્ચા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે એમ હજુ સુધી લાગી શકતું નથી. અત્યાર સુધીનું જે મારું અવલોકન છે એમાં એ સર્વાંગ અવિરુદ્ધ છે એવું દેખાતું નથી. કેટલી મધ્યસ્થતાથી આ વિચાર એમણે કર્યો છે. કોઈને એમ થાય કે જૈનના પક્ષપાતથી વાત કરી હશે એટલે પોતે ને પોતે એક બીજી વાત પોતાના વિષે રજૂ કરે છે. એમ પણ બને કે વખતે વિચારના કોઈ ઉદય ભેદથી વેદાંતનો આશય બીજે સ્વરૂપે સમજવામાં આવતો હોય અને તેથી વિરોધ ભાસતો હોય, એવો ઉદય ભાવ હોય, બાકી વેદાંત તો બરાબર છે એવી આશંકા પણ ફરી ફરી ચિત્તમાં કરવામાં આવે છે. અમે અમારા માટે એવી આશંકા કરી છે કે કાંઈક આમ તો નથી ને, ઠીક છે. કેટલો મધ્યસ્થપણે વિચાર કર્યો છે આ અભિપ્રાય આપતા એમ કે છે. વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણામ આવીને એમ પુરુષાર્થ વિશેષ કરીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, એ એમાં વિરોધ નથી એમ જોવા માટે બહુ પુરુષાર્થી અમે તપાસ્યું છે એમ કે છે. ઉપર છેલ્લું વાંચન નથી કર્યું. તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધપણું પામતું નથી, એમાં વિરોધ છે એમ કે છે. કેમ કે તે કહે છે તે જ પ્રમાણે આત્મ સ્વરૂપ નથી. આ પોતે આત્મજ્ઞાનથી વાત કરી છે 28મા વર્ષથી. વેદાંત કહે છે એવું આત્માનું સ્વરૂપ નથી, એવું આત્માનું સ્વરૂપ અનુભવમાં આવતું નથી. કોઈ તેમાં મોટો ભેદ જોવામાં આવે છે, મોટો ફેર જોવામાં આવે છે કોઈ જગ્યાએ તો બહુ મોટો ફેર જોવામાં આવે છે, અને તે પ્રકારે સાંખ્ય આદિ દર્શનોને વિશે પણ ભેદ જોવામાં આવે છે. સાંખ્ય દર્શનનું નામ લઈ લીધું છે. એકમાત્ર શ્રીજીને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધ જોવામાં આવે છે અને તે પ્રકારે વેદવામાં આવે છે. જોવામાં આવે છે અને અનુભવમાં પણ આવે છે. શ્રીજીને કહ્યું તેવું આત્મ સ્વરૂપ લાગે છે અને અનુભવાય પણ છે. સંપૂર્ણપણે અવિરોધી જીનનું કહેલું આત્મ સ્વરૂપ હોવા યોગ્ય છે એમ ભાસે છે. સંપૂર્ણપણે અવિરોધી છે એમ કહેવામાં નથી આવતું. તેનું હેતુ માત્ર એટલો જ છે કે સંપૂર્ણપણે આત્મ અવસ્થા પ્રગટિ નથી. જરાક તમને ઢીલું દેખાતું હોય તો એમાં બીજી વાત નથી, પણ હંમેશ પરિપૂર્ણ સર્વજ્ઞ દશાને પ્રાપ્ત નથી કર્યા એટલે શબ્દ પ્રયોગની અંદર મર્યાદા રાખી છે. જેથી જે અવસ્થા પ્રગટ છે તે અવસ્થાનું અનુમાન વર્તમાનમાં કરીએ છીએ, જેથી તે અનુમાન ઉપર અત્યંત ભાર ન દવે આયોગ ગણી વિશેષ વિશેષ અવિરોધી છે એમ જણાયું છે. સંપૂર્ણ અવિરોધી હોવા યોગ્ય છે એમ લાગે છે તેવા શબ્દનો પ્રયોગ કર્યો છે. તુલના કરી છે વેદાંત સાથે જૈન દર્શનની. બધા દેવ સાચા છે, બધા ધર્મો સાચા છે એમ માનવું તે વિનય નામનું મિથ્યાત્વ છે, અને તે પણ ગ્રહિત મિથ્યાત્વનો જ એક ભેદ છે. તે ગ્રહિત મિથ્યાત્વમાં જાય છે. વિતરાગ સર્વજ્ઞ દેવના ધર્મ સાથે કોઈ પણ અન્ય ધર્મનો મેળ નથી. મેળ નથી એટલે મળતું આવતું નથી, ફેર પડે છે. અને એ ફેર પડે છે એ ફેર અનુભવથી સમજી શકાય છે કે આમાં સત્ય શું છે એ વાત બરાબર સમજી શકાય છે. છતાં બધા ધર્મો સાથે સમન્વય કરવો તે વિનય મિથ્યાત્વ છે. તેમ છતાં બધાની સાથે સમન્વય કરવો એ દ્રષ્ટિકોણ એવો સમન્વયનો હોય છે કે આમાં આ બરાબર છે, આમાં આ બરાબર છે, આના જેવું આમાં છે, આના જેવું આમાં છે, આના જેવું આમાં છે. જૈનમાં પંચ મહાવ્રત કયા છે, બૌદ્ધની અંદર પંચ યમ કયા છે, નિયમ કયા છે, એવું કહે છે. એમ કરીને અમારામાં 24 તીર્થંકર કયા છે, અમારામાં 24 અવતાર કયા છે, અને 84 લાખ જીવાયુનીનો તો બંને દર્શનોની અંદર સ્વીકાર છે. 84 લાખ નો ફેરો એ લોકો માને છે અવભ્રમણમાં. માટે આ બધો સમન્વય કરવો તે પણ વિનય મિથ્યાત્વ છે. સહિષ્ણુતા બીજી વાત છે અને સમન્વય કરવો અને સાચું માનવું તે બીજી વાત છે. નહીતર સર્વધર્મ સહિષ્ણુતા ન હોય તો તકરાર થાય. એટલે જગતના જેટલા કોઈ ધર્મો છે, સંપ્રદાયો છે, તે પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે કાર્ય કરે, એમાં કોઈને પરતંત્ર બનાવવાનો કોઈનો અધિકાર નથી. સર્વજ્ઞ દેવે પણ જોયું કે આ સમોસરણમાં આવ્યા પછી પણ કેટલાક જીવો વિરુદ્ધ અભિપ્રાય ધરાવીને બેઠા છે, અને તેથી કરીને તે સમ્યક દર્શનને પ્રાપ્ત કરતા નથી. આત્મ સ્વરૂપને સ્પષ્ટપણે કહી શકાય અને દર્શાવી શકાય એટલી હદે દિવ્ય ધ્વનિમાં દર્શાવવા છતાં તેનો અસ્વીકાર કરનારા જીવો પણ સમોસરણમાં બેઠેલા હોય છે, વિદ્યમાન હોય છે. તો પણ સમોસરણની બહાર હોય એમાં તો નવીન નથી કાંઈ, પણ સમોસરણમાં એ હોય છે. સમોસરણની બહાર તો વિરોધ એ કરે, સમોસરણમાં વિરોધ ન કરે, તો પણ એ જોવે છે કે આનો અસ્વીકાર છે. તો એની સ્વતંત્રતા છે એમ કરવામાં, એમ પરિણમવામાં એની બિલકુલ સ્વતંત્રતા છે. એ આત્મા પણ જગતનો સ્વતંત્ર પદાર્થ છે. મારી વાણીને આધીન કે મારે આધીન કોઈ પદાર્થ છે એમ સર્વજ્ઞ દેવે કદી જોયું નથી. વિતરાગતા સ્થાપવા તો શ્રીમદજી એવી ભાષા વાપરે છે કે હે વિતરાગ, આપે કદી એમ જોયું નથી કે આ મારો ભક્ત છે અને આ બીજાનો ભક્ત છે, બીજા દેવને માનનારો છે, એમ આપે કદી જોયું નથી. એટલે શું કે મારો ભક્ત છે એના પ્રત્યે હું રાગ કરું અને વિધર્મી છે એના પ્રત્યે હું દ્વેષ કરું, આધર્મી પ્રત્યે રાગ કરું અને વિધર્મી પ્રત્યે દ્વેષ કરું, એ વિતરાગના પરિણામમાં નથી. વિતરાગના વિતરાગી પરિણામમાં એવા રાગ દ્વેષ નથી એમ કહેવું છે. એટલે એમ કહ્યું, તમે કદી જોયું નથી સમોસરણમાં કે આ મારો ભક્ત છે, એવું કદી તમે જોયું નથી, એ ઇરાદાપૂર્વક એવું લીધું છે. કેમ કે જગતની અંદર અન્ય ધર્મોમાં એવી પ્રસિદ્ધિ છે કે દરેક દેવો પોતાના ભક્તોને અનુરાગવશ મદદ કરે છે, એની અનુકૂળતાઓ કરે છે, એને લાભ કરાવી દે છે અને પોતાના જાણે છે એટલાને દેવું કરે છે, બીજાને એમ કરતા નથી. અથવા કેટલાક તો બીજા જે એને માનતા નથી એને હેરાન પરેશાન પણ કરે છે. એવી બધી માન્યતાઓ ચાલે છે. કરી શક કોઈ કરી શકે છે નથી કરી શકતા એ પ્રશ્ન નથી, લાભ કે નુકસાન. પણ એવી પ્રચલિત માન્યતાને દોષિત ઠરાવીને આ કેવી નિર્દોષ માન્યતા છે એટલી વાત અહીંયા કરી. બધા ધર્મોનો સાથે ધર્મો સાથે જૈન દર્શનનો પણ સમન્વય કરવો તે વિનય મિથ્યાત છે. કેટલા પ્રતિષ્ઠિત વિદ્વાનો, જૈન દર્શનના વિદ્વાનો આ સમન્વયનો કાર્ય કરે છે, એ વિનય મિથ્યાત્વને પોષે દ્રઢ કરે છે. કોઈનો વિરોધ કરવાની વાત નથી અહીંયા, કોઈનો વિરોધ કરવા માટે આ વાત કહેવી નથી કે તમે બીજાનો વિરોધ કરજો, આમ ન માને એનો વિરોધ કરજો, એ વાત અહીંયા કહેવી નથી. પણ જેને હજી ગ્રહિત મિથ્યાત્વ પણ છીટ્યું નથી એવાઓનો વિનય કરવો તે વિનય મિથ્યાત્વ છે. હજી તો ગ્રહિત મિથ્યાત્વ પડ્યા છે. વિતરાગે કહેલા નિર્દોષ સિદ્ધાંતો, વિતરાગના નિર્દોષ સ્વરૂપનો અને વિતરાગ માર્ગના નિર્ગ્રંથ ગુરુના સ્વરૂપનો જેને સ્વીકાર નથી, અને અન્યથા સિદ્ધાંત કલ્પીને બેઠા છે, છતાં પણ સંપ્રદાયની અંદર ઊંચા સ્થાને જે બેઠેલા છે, છે ગ્રહિત મિથ્યાત્વ. એ સ્થાનને લઈને એવાઓનો વિનય કરવો તે વિનય મિથ્યાત્વ છે. એ ગ્રહિત મિથ્યાત્વની અંદર એનો પણ સમાવેશ થઈ જાય છે. ધાર્મિક દ્રષ્ટિમાં આ વાતમાં પોતે સ્પષ્ટ હોવો જોઈએ કે જેને સાચું જ્ઞાન છે, સાચું શ્રદ્ધાન છે, એ જ વિનય કરવા યોગ્ય છે, અને વિતરાગી દેવગુરુ શાસ્ત્ર જ વિનય કરવા યોગ્ય છે, એ સિવાય કોઈ વિનય કરવા યોગ્ય નથી. ધાર્મિક દ્રષ્ટિએ વિનય કરવા યોગ્ય નથી. લૌકિક વાત જુદી છે કે રાજા હોય તો રાજાનો વિનય થાય, પુણ્યમાં મોટા હોય તો અક્ષઠિયા વગેરે પુણ્યનો પ્રકાર હોય, તો લૌકિક દ્રષ્ટિએ જે વિનય થાય, સગા સંબંધી હોય, એમાં વડીલ હોય, મુરબ્બી હોય, વિવાહ હોય, જે તે સ્થાનમાં હોય, એનો યથાયોગ્ય વિનય થાય, તે લૌકિક પ્રકારની અહીંયા ચર્ચા નથી, એ વિનયની અહીંયા ચર્ચા નથી. પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ ધાર્મિક સ્થાનને સ્વભાવનારા ગ્રહિત મિથ્યા દ્રષ્ટિઓ હોય તેનો જો વિનય કરવામાં આવે તો પોતે પોતાને પણ વિનય મિથ્યાત્વનો દોષ લાગે. ઉપકારી ક્યાંથી થયા? જેનાથી ઉપકાર થવો અસંભવિત અને અશક્ય છે જે મિથ્યા દ્રષ્ટિને ગુરુ માન્યતા એનાથી ઉપકાર થવો તો સંભવિત અને શક્ય નથી. પછી એ ઉપકારી છે એનો વિનય કરવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? કેવી રીતે ઉપકારી ગણ્યા? કયો ઉપકાર થયો એનાથી? જ્ઞાન થયું હોય તો જ્ઞાનમાં નાખ્યા કહેવાય. હા, જ્ઞાનમાં તો બધા ઘણા કે છે, તો બધાને ઉપકારી માનવા પડશે. એવી તો વ્યવહારની વાતો તો અનેક ઘણા કરે છે, પણ જેનામાં સમ્યક પ્રકારે નિર્દોષતા પ્રગતિ નથી, અથવા જેઓ મોક્ષ માર્ગમાં હજી પ્રવેશ કરી શક્યા નથી અને બંધ માર્ગમાં પ્રવર્તે છે, એટલું જ નહીં ગ્રહિત મિથ્યાત્મમાં પ્રવર્તે છે, તે વિનય કરવા યોગ્ય નથી. પછી સંપ્રદાયના ગુરુ હોય તો પણ વિનય કરવા યોગ્ય નથી. સેના સંજોગો પણ, સંજોગો કેવા પ્રકારે ખોજના? સંપ્રદાયમાં જન્મા એમ જ ને. શું કરવા? જરૂર શું? એવી સવાલ છે, જરૂર શું ઉભી થઈ એમ વિચારવું જોઈએ ને, કે આપણે શું આવશ્યકતા છે? જો ત્યાંથી કોઈ બોધ ઉપદેશની લાભ મળવાની હોય, આવશ્યકતા જરૂર થાય તો ગણાય, એ તો પ્રશ્ન નથી. ત્યાં પછી જવાની જરૂર રહેતી નથી. પછી પછી વ્યવહાર કરવાનો ક્યાં રહ્યો? પછી વ્યવહાર કરવાનો પ્રશ્ન, ધાર્મિક વ્યવહાર કરવાનો તો પ્રશ્ન રહેતો નથી. કદાચ કુટુંબ પરિવાર સગા સંબંધી સ્નેહી વિવાય વેવલા એમ કે ભાઈ આમાં કઈક કરો, તો આપણે હાથ જોડીને વિનયથી કેમ? મારી શ્રદ્ધા આમાં નથી, મને માફ કરો. જ્યાં મારી શ્રદ્ધા છે ત્યાં મારું સમર્પણ છે મારા પરિણામ અનુસાર, અને જ્યાં મારી શ્રદ્ધા નથી ત્યાં મારા આત્માને તમને સારું લગાડવા માટે દોષમાં પરિણમ કેવી વાત? તો ઉચિત નથી. બસ આ મર્યાદા, આવું સ્પષ્ટીકરણ કરવું તે મર્યાદા. એકવાર છાપ પડી જાય કે ભાઈ આ તો પોતાની શ્રદ્ધામાં અડગ છે, વ્યવહારે પણ પોતાની શ્રદ્ધામાં અડગ છે, પછી કોઈ સામાન્ય રીતે નામ નથી લેતો, શરૂ શરૂમાં થોડુંક ચર્ચાસ્પદ વિષય થાય છે અને એ તો થવાનો, પણ પોતાને જે ચર્ચા કરનારાઓ પણ પોતાને માન આપે એવા લોભથી જો રહેવું હોય તો એને વિનય મિથ્યાત્મા રહેવું પડશે. પણ બીજાને સારું લગાડવા જતા પોતાને દુઃખમાં ધકેલવો, પોતાના આત્માને દુઃખમાં ધકેલવો, એ પણ મિથ્યાત્મને વધારવું, અને એ મિથ્યાત્મના ફળમાંથી છોડાવવા તો એ કોઈ આવવાના નથી. વ્યવહારમાં ગમે એવો સગો હોય નુકસાન કરે તો શરમ રાખીશ કોઈ? સગો ભાઈ હોય, દુકાનમાં ભાગીદાર હોય, બે ભાઈ હોય ને સરખા હિસ્સાના ભાગીદાર હોય, એક બાપના બે દીકરા હોય, બાપ દાદાની પેઢી ચાલી આવતી હોય, તો બેના સરખા ભાગ થાય ને. હવે એમાં ઓલો એમ કે ભાઈ હું તો તમને 5% ઓછા આપીશ, એક જણો એમ કે હું તો 5% ઓછા આપીશ, તો એને શરમ રાખે કે ન રાખે? ન રાખે. સગા ભાઈને ન રાખે, કેમ કે 5% નુકસાન કરે છે. કેટલું? 5% નુકસાન કરે તો હગા બાપના દીકરાનું, હગા માના જેણાને શરમ તારે રાખવી નથી, અને અનંત નુકસાન કરે એમાં તું કોકને શરમ રાખવા જાશ કે મારો ઓલો કાકાના કે દાદાના દાદાનો મામાનો દીકરો ચૂક છે કે વેવાય થાય છે કોઈ રાખે? પણ નુકસાનની એને ખબર પડતી નથી, જે નુકસાન એને સમજાતું નથી કે મિથ્યાથી કેટલું નુકસાન છે એ સમજાતું નથી, એટલે શરમે ભરમે પણ ચાલો આપણે જઈને ઊભા રહીએ. પણ હવે અન્યમતિમાં કોઈને સગા સંબંધ થઈ જાય તો એને પણ પોષણ આપે છે. જવું પડે કે ન જવું પડે એમાં શું, તમે હાથ જોડો તો કઈ ખોટું નથી લાગતું. રોગથી ને રૂવાબથી કરો તો એમ થાય કે આ ભાઈ એને કઈક અભિમાન આવી ગયું, પણ તમે વિનયથી હાથ જોડીને કયો છે કે દુનિયામાં બને છે કે
જોડે
પૂરેપૂરો વિનય મિથ્યા તો થાય, વાંધો વિનય મિથ્યા તો થાય. પ્રવચન કરવા જાય ને જરૂર હું ત્યાં પ્રવચન પાયામાંથી જ વાત ખોટી છે. જેનો પાયો ખોટો એનું ચણતર હાચું, એમાં કઈ વાતમાં માલ નથી. પહેલી વાત તો એ છે કે પોતાને મિથ્યાથી બહાર નીકળવાની જરૂર છે. આવા ગ્રહિત મિથ્યાના ઝમેલામાં જાવું, ગ્રહિત મિથ્યાના વ્યવહાર કરવા અને એમ દાવો કરવો કે મારે તત્વ પીરસવું છે પણ હજી તારે ત્યાં જ ખાધું નથી તો હું પીરસતો હતો, પણ કઈક વાર કોઈ પરાણે બાંધી તો લઈ જતો.
એનું વિચાર એવું હોય
જે પોતાનું બગાડે છે એ બીજાને સુધારવા માંગે છે, એ વાત તમને ગળે ઉતરતી હોય તો ભલે, મને તો ઉતરતી નથી. એક માણસ બીડી પીતા પીતા એમ કે બીડી પીવા જેવી નથી ને બીડી છોડી દો બધા, હું દુનિયાને કહું છું કે તમે બીડી છોડી દો. બીડી પીતા પીતા વાત કરે કેવી રીતે આ કામ, ન્યાય આપણને તો ગળે ઉતરતો નથી. આ તો બીડી પીવાની વાત સારી છે કે નહીં, બીડી છોડવાની વાત સારી છે કે નહીં, ચાલો તમે એ બીડી પીએ છીએ તમે નહીં જુઓ, પણ એને જે વાત કરી તો બરાબર છે કે નહીં, કેવી રીતે જોવું એને, કે એની વાત બરાબર નથી. એક વાર નહીં બધી વાર પણ એની વાત બરાબર નથી એમ જ છે, ગડબડ થાય છે. જ્યાં લૌકિક માન લેવું હોય ત્યાં આ બધી ગડબડ થાય થાય છે. ખરેખર તો ધર્મ પીરસવો, ધર્મનું નિરૂપણ કરવું એ સંબંધીમાં પણ એક સ્પષ્ટ નિયમ છે. શ્રીમદજીએ બહુ ગૂઢ ભાષામાં લખ્યું કે તૃષાતુરને પાણી પાયાની મહેનત કરજો. શું કહ્યું? જેને જિજ્ઞાસાની તૃષા છે એને આ ધર્મ તત્વનું નિરૂપણ કર્યું. પણ જે ઊંધો નિર્ણય બાંધીને બેસી ગયો છે અને જેને નિર્ણયમાંથી બદલવું નથી, ફરવું નથી, એને કહેવાનો કોઈ અર્થ નહીં. એને કહેવા પ્રાણે કહેવા જવાનો કોઈ અર્થ નથી. એ ઉલટાનો સાચી વાતને બીજી રીતે લેશું. એટલે જિજ્ઞાસા હોય આ તો ઘણી ગરજ ને પાત્રતા હોય એને મળે એવી ચીજ છે. પણ જેને ગરજ નથી, જેને પાત્રતા નથી, જેને પોતાનો નિર્ણય બદલવો નથી, એને કહેવાનો આ વિષય નથી. આ કોઈ ભાજી મૂળા જેવી ચીજ નથી કે શેરીએ શેરીએ નીકળે ને ફેરી કરે એની, કે રીંગણા લ્યો ને કોઈ ભાજી લ્યો, એવી આ કોઈ ચીજ નથી. બહુ અમૂલ્ય વસ્તુ છે ને એનો ઘરાક આવે એ લેવાનો છે. ઝવેરીને ત્યાં તો ઘરાક આવે શક્તિવાળો એ ઝવેરાત લેવાનો છે. ઝવેરાતની ખરીદી શક્તિ શક્તિવાળાનું કામ છે. એટલે એમ ને એમ જોયા વિના હું બીજાને પીરસી દઉં ને બીજા બે કોખ સમજી જશે એ વાતમાં કાંઈ માલ નથી. એ તો કહેવાની ને બતાવવાની વાત છે. અંદરમાં પોતાને તે પ્રકારના જીવો વચ્ચે કાંઈ સ્થાન જોઈએ છે, ખરી વાત તો એ છે. એને એ સમજાતું નથી, એ ગડબડ છે. પેઢીનું ઉદઘાટન કરવું હોય, ભાઈ એમ કે છે કે પેઢીનું ઉદઘાટન કરવું હોય એમાં હિન્દુ ધર્મ વાળા પણ ભાગીદાર હોય. અને પછી કુંકોત્રીમાં શ્રી ગણેશાય નમ લખે ને પોતાનું નામ પણ પછી નીચે પોતાને સહે કરવું પડે. પણ એને એમ કહ્યું ને ભાઈ ગણેશ કરતા સારા ભગવાનનું નામ આપીએ તો એ લખો તો નમ વિતરાગાય એમ લખાવવાનું, પરમાત્માને નમ લ્યો. પરમાત્માનો તો એને વાંધો નથી કે નહીં, એ પછી ભલે એનો પરમાત્મા. એ ભાગીદાર છે, તમે એના ભાગીદાર નથી કાંઈ, કે એ જ તમારા ભાગીદાર છે. કેવી રીતે છે ભાગીદારી? એક તરફી છે કે બે તરફી છે? આપસમાં છે કે નહીં? શું છે? અને નહીતર એને એમ કહેવું જોઈએ કે જુઓ ભાઈ આપણે આ જે ધંધો છે ને વેપાર છે ને એ ચીજ વસ્તુનો માઇન્ડ છે, અહીંયા કોઈ ધર્મનો વેપાર તો નથી. આપણે ધર્મને વચમાં લાવવામાં શ્રી ગણેશમાં ધર્મને વચમાં લાવવા પડે કે સર્વજ્ઞમાં ધર્મને વચમાં લાવવા પડે? તમને સર્વજ્ઞ ન રૂચે તો અમને ગણેશ રૂચવાનો શું સવાલ છે? સીધી વાત છે કે નહીં? તો આપણે એની વાત છોડી દો. જો ભાગીદારી કરવી હોય તો ધંધાની કરવી છે, ધર્મની શ્રદ્ધાની તો કરવી નથી. તો શ્રદ્ધાને લાગે વળગે છે એવી વાત વચમાં શા માટે ઉપસ્થિત થવા દે? એનાથી દૂર રહેવું. અને છતાં કોઈ આગ્રહ રાખે તો એ ભાગીદારી છોડી દેવી, કોઈનું પર વિશ્વાસ રાખવો. એટલો શું કે નહીં, મારે ગણેશ તો પહેલા જોશે, વાતે વાતે મારે ગણેશ જોશે. તો એને કહી તો તું તમારે રસ્તે ને હું મારા રસ્તે, એમાં કઈ વાંધો નહીં. પોતાને પોતાના પુણ્ય ઉપર વિશ્વાસ હોવો. પુણ્યથી જે કાંઈ સંયોગની પ્રાપ્તિ તો પુણ્યથી છે કે નહીં? અને કદાચ પુણ્ય ન હોય તો એ ભાગીદારી કરીશ તો એનું પ્રતિકૂળ જશે, અને એકલો રહીશ તો પ્રતિકૂળ જશે. અને પ્રતિકૂળ જશે તો આત્માર્થી ને એથી ડર શું છે? એમ કે છે કે આ કાળને વિશે સંયોગોની પ્રતિકૂળતા પ્રાપ્ત થઈ એ આત્માર્થીને તરવા બરાબર છે. લાભનું કારણ થયું, પ્રતિકૂળતા આવી એ પણ લાભનું કારણ થયું. તને ડર શેનો છે? આત્માર્થીને દેહાત્મ બુદ્ધિ તીવ્ર નહીં હોવાને લીધે એને કોઈ વાતનો ભય નથી. ગમે તે સંજોગો હોય, એ પોતાનું કાર્ય કરવા માટે નિશંક છે અને નિર્ભય છે. ગમે તે સંજોગોમાં હર હાલતમાં એ પોતાનું કામ કરે છે. પછી એને કોઈ સંજોગો માટે ધર્મને વેચવો પડે, એ તો ઘણું બહુ મોટું દૂષણ છે. સંજોગોની સંયોગોની પ્રાપ્તિ માટે ધર્મને વેચવો પડે, શ્રદ્ધાને વેચવી પડે, શ્રદ્ધાની અદલા બદલીમાં ભાગીદારી મળતી હોય તો એવી ભાગીદારી હરગીજ સ્વીકારવા જેવી નથી. ઠીક છે, એનો દોષ એને છે. આપણા પરિણામ તો એને નિષેધ કરે છે કે અનુમોદન કરે છે. જો અનુમોદન કરે તો દોષ આપણો, નિષેધ કરે તો દોષ આપણો. ઠીક છે, આપણે આપણે એ પરિણામ સાથે સંમત નથી. સમજાવવાની મહેનત કરવી. અમારે એક માણસ હતો, માણસ એટલે બહુ જૂનો માણસ હતો. દર બેસતા મહિને કાંટાને હાર ચડાવે ફૂલનો, લીંબુ ટીંગાડે, મરચું ટીંગાડે, આમ નાના પેટમાં જોવા મળશે દુકાને દુકાન. ઉમરો ધોઈને કંકુ કંકુ છાંટીને ત્યાં થોડા ફૂલની પાંદડીઓ છાંટે, ભાઈ આ હું કરવા કરે છે. મારે બધા કરે છે કે આ તો કરવું જ જોઈએ. કે બધા કરતા ભલે કરતા, મને અમે કાંઈ આમાં માનતા નથી. તમે ન માનતા હોય કઈ મને કરવા દો નહીં. જો એક સર કરવો હોય તો તું કર, પણ એનો દોષ તને છે, અમે એના ભાગીદાર નથી. આટલી વાત નક્કી છે તને? એમાં જે દોષ થાય છે તને ખબર નથી, અને એના ભાગીદાર અમારે થવું નથી. હવે તારે કરવું હોય તો કર, ને ન કરવું તારી જવાબદારી, તારી જવાબદારી ઉપર તારે જે કરવું એ કર. ન કરતો એવી ચીજ છે કે હુકમ કરીને ના કરી શકાય, નથી કરવાનું. પણ એની સ્વતંત્રતા રાખીને વાત કરી, એની જવાબદારી તારી છે અમારી નહીં. પછી તને કરવાનું મન હોય તો બંધ કરી દીધું. કરે કોઈ નહીં, એને તો પગાર મળવાનો છે. એવું કરવા કરે, એવું કોઈ એવું કરે નહીં. સાથે એને સમજાવવાની મહેનત કરવી, થોડી પ્રયાસ કરવો જોઈએ. ન સમજે તો એના પરિણામ સ્વતંત્ર રીતે એની પાસે છે, એનો દોષ આપણને નથી. કોઈના પરિણામનો દોષ નથી આપણને, તેમ કોઈના પરિણામથી કોઈ જળની ક્રિયા થાય એનો દોષ પણ આપણને નથી. એ ચોપડામાં આમ લખાઈ ગયું, એ મારો તો, પણ ચોપડો ક્યાં તારો છે? ચોપડો તારો નથી ને એ વાતે કોઈ તારી નથી, એનાથી તો જુદું પડવું. અનુમોદન કરે, કરવું કરાવવું અનુમોદવાનો દોષ છે, બાકી બીજી રીતે કઈ દોષ નથી. કેટલા પડખા ગુરુદેવ ચોખ્ખા કર્યા છે. વિનય મિથ્યાત્મા વ્યવહાર કેવા કેવા ગડબડ થાય છે, એ સામાન્ય રીતે કુળ ધર્મના સાધુને ગુરુ માનવામાં આવે છે, આત્માર્થી માને નહીં. આત્મસિદ્ધિમાં તો બહુ સ્પષ્ટ લખ્યું છે, આત્મસિદ્ધિમાં એ વાત તો આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ જોઈ, બાકી કુલગુરુ કલ્પના આત્મારથી નહીં જોઈ. આત્માર્થ તો કુલગુરુ રીતે ગુરુને જોતા. ઠીક છે, એમાં કઈ શિવ પરમાત્મા તો ઈષ્ટદેવ છે, પંચ પરમેષ્ઠીમાં છે. વિતરાગ સર્વજ્ઞ સિદ્ધ પરમાત્મા આર્યન પરમાત્મા પાંચ પંચ પરમેષ્ઠીમાંથી કોઈ પણ વ્યવહારે વિનય કરવા યોગ્ય છે, પૂજ્ય છે. પ્રશ્ન
લાભ થઈ
જાય, એ પાપ છે. એનાથી લાભ થાય તો પાપ છે.
નથી
ખરેખર તો દુકાન ધંધો વેપાર પાપ સ્થાન છે. શું છે? પાપ સ્થાનક છે કે પુણ્ય સ્થાનક છે? પાપ સ્થાનક છે. એ પાપ સ્થાનક માં જવું અને એની જે કઈ વ્યવસાય આદિ ની પરિણામ ની ક્રિયા કરવી, એ પહેલા પણ પોતાના ઈષ્ટ દેવ નું સ્મરણ કરવાની વાત છે. શું? પણ એને યાદ કરીને આ વેપારમાં બરકત આવે તો ઠીક, એટલા માટે એ વાત નથી. પણ આ લોભી જીવડો એવો છે કે ત્યાં પણ એમ જ ખતવે છે. તો સત્પુરુષોએ પણ એવું કર્યું છે. ચક્રવર્તી યુદ્ધ કરવા નીકળે તો અજિંતના દર્શન કરવા જાય, લગ્ન કરવા જાય તો પહેલા મંદિર દર્શન કરવા જાય. તો તમારા દિગંબરમાં તો પ્રથા છે, લગ્ન કરવા જાય, પહેલા પૂજા કરવા જાય, દર્શન કરવા જાય, લગ્ન કરીને આવે પછી દર્શન કરે. આપણે આ ચોપડા પૂજીને જાય છે કે નહીં? પણ ત્યાં બીજી વાત છે, ઓલું ભૂલાઈ ગયા છે કે ભાઈ ગમે તે કાર્ય કરતા, પાપ કાર્ય કરતા પણ મારું જે ધ્યેય છે એવું સંપૂર્ણ વિતરાગ પણ, એ વિતરાગ દેવના તીર્થંકર દેવના નિમિત્તે હું સ્મરણમાં લાવું, એને હું સંભાળું છું, એને સ્મરણ કરું છું, એવા મારા કાર્યમાં હું સાવધાન થઉં છું. આમ કરતા કરતા પણ અહીંયા સાવધાની આવે છે, એની એ વાત છે. ત્યાં લાભ કરવાની વાત છે ને, પણ લોભ ને વશ ઓલી વાત ચાલી ગઈ ને આ વાત ઘર કરી ગઈ. ગુરુ ગૌતમ સ્વામી ની લબ્ધિ હજુ આમ નથી. ગૌતમ સ્વામી તો લબ્ધિ ની હામો જોતા નતા અને લબ્ધિ નો નિષેધ કર્યો હતો, લબ્ધિ ના પરિણામ નો પણ નિષેધ કર્યો. તો પુણ્ય નું ફળ છે, પુણ્ય ના પરિણામ નો નિષેધ છે. તારે એ નિષેધ કરે છે, એ તારે જોઈએ છીએ, ઉલટી સુલટી વાત છે, મેળ ખાતી વાત. શુભ કાર્ય ની અંદર ભાવના તો શુભ જ હોય, પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવાય છે. સ્વાધ્યાય હોય ભગવાન ની પ્રતિષ્ઠાનું મુહૂર્ત આચાર્યો જોવે છે. કોણ? છઠ્ઠે સાતમે ગુણસ્થાને જુલનારા એક એક સેકન્ડમાં નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં ચૈતન ગોળો છૂટો પડીને અનુભવ કરનારા એ મુહૂર્ત કાઢે છે. બધો બધો શ્રદ્ધા છે, છતાં આ વિકલ્પ આવે. અસ્થિરતાના વિકલ્પમાં શું છે? આ તો અસ્થિરતાનો દોષ છે. શું છે આ? આ કઈ ગુણ નથી, અસ્થિરતાનો દોષ છે. શ્રદ્ધા નથી બદલતી, શ્રદ્ધા તો દુકાને તાળું મારે તો બદલતી નથી, એ તો એથી કઈ બદલી જાય છે? શ્રદ્ધા શ્રદ્ધાના સ્થાનમાં બરાબર હોય છે અને અસ્થિરતાનો દોષ મોક્ષ માર્ગમાં આવે છે. બધું શ્રદ્ધાની અંદર જુદી વાત છે, રાગ આવે છે જુદી વાત છે. શ્રદ્ધા રાગ નો નિષેધ કરે છે. રાગ ની તાકાત નથી કે શ્રદ્ધા નો નિષેધ કરે, આમ છે. ત્યાં શ્રદ્ધાવાન ની શ્રદ્ધા રાગ નો નિષેધ જરૂર કરે છે, પણ તે રાગ ની તાકાત નથી કે શ્રદ્ધાનો નિષેધ કરી શકાય, એમ છે. તેથી રાગ નબળો પડતો મટે છે, એમ વાત છે. ઠીક છે, તો જેટલું પરિણામ ઉભા થાય એનું મંથન કરીને સમાધાન કરવું જોઈએ. અહીં સુધી 925 સુધી આઠમા અધિકાર ઉપરના પ્રવચનનો બોલ છે. આપણું પૂજન કરીએ છીએ, કાલ ખ્યાલ નથી. પંચમ ને શ્રુત પંચમી જ્ઞાન પંચમી કહે છે. પ્રથમ શ્રુત સ્કંદ છે, દ્રવ્ય શ્રુત અત્યારે જે વિદ્યમાન છે, ષટ્ખંડ આગમ, એની રચના પુષ્પદંત અને ભૂતબલી મુનિ કરી છે. પહેલું વહેલું શ્રુત જ્ઞાન શાસ્ત્રારૂપ થયું છે એ ષટ્ખંડ આગમમાં થયું. પછી આ દ્વિતીય શ્રુત સ્કંદમાં સમય સારા દે શાસ્ત્ર થયા,
બરોબર,
એ બીજા નંબરમાં. શરૂઆત અહીંથી છે, ત્યાં સુધી મુખપાઠ રહેતો, શ્રુત બુધો મુનિઓને સ્મરણમાં રહેતું હતું, આચાર્યોને સ્મરણમાં રહેતું હતું. દર્શન આચાર્યને એ વિકલ્પ આવ્યો કે હવે એવા મુનિઓ નથી, લબ્ધિધારી મુનિઓ નહોતા. આ પુષ્પદંત અને ભૂતબલી લબ્ધિધારી હતા. એને ગિરનારમાં આ જ્ઞાન આપ્યું છે દર્શન આચાર્ય કૃપા. મેં શાસ્ત્રારૂપ કર્યું, તાડપત્ર ઉપર શાસ્ત્રો લખ્યા અને પહેલા વહેલા અંકલેશ્વરની અંદર એનું શ્રુત પૂજન કર્યું. શ્રુત પંચમી જે શ્રુત પાંચમ એટલે એને શ્રુત પંચમી અથવા જ્ઞાન પંચમી કહે છે. દક્ષિણમાં એનો બહુ મહિમા છે. દક્ષિણ ભારતમાં દિગંબર સંપ્રદાયમાં આજના દિવસનો ઘણો મહિમા છે. ત્યાં શાસ્ત્રોનો મહિમા ઘણો છે. સારા સારા કુટુંબમાં તાડપત્ર ઉપર આજે પણ શાસ્ત્રો લખાય છે. ત્યાં તો તાળી થાય છે, આજે પણ એ લોકો શાસ્ત્રો લખાય છે, નકલ કરે છે. કોઈ એક શાસ્ત્ર હોય તો પ્રતિજ્ઞા વ્રત લઈએ, ત્યાં શ્રુત પંચમીને દિવસે હું પ્રતિજ્ઞા કરું છું તો ફલાણું શાસ્ત્ર હું લખીશ, નકલ કરે. તાડપત્ર એક એવી ચીજ છે કે કાગળ કરતા પણ એ વધારે ટકે છે. એના ઉપરનું લખાણ સારામાં સારો કાગળ દસ્તાવેજનો બોન્ડ પેપર આવે છે એ 100-200 વર્ષે બહુ જીર્ણ થઈ જાય છે. 100-200 વર્ષમાં જ્યારે 2000 વર્ષ પહેલાના તાડપત્રો ઉપરના અક્ષરો એવા ને એવા ચોખ્ખા દેખાય એવા ત્યારે જોવા મળે છે. તાડપત્ર પણ જર્જરિત થતું નથી, ખૂણા ગુણા ખવાઈ જાય બીજી વાત છે કે સારો લાગે, પણ વચ્ચે જુઓ તો અક્ષર સ્પષ્ટ હોય છે. એટલે તાડપત્ર ઉપર આજે લખાય છે ત્યાં શાસ્ત્રો. એકવાર હતા મૈસૂરમાં શ્રુત પંચમીને દિવસે, ઘણો એ લોકોનો બધા ભેગા થયા હતા. આપણું એક અધિવેશન હતું, હું સેમિનાર હતો કુમકુમ ખાન તીર્થક્ષાન મૈસૂરમાં, બધા ભેગા થયા હતા. ઘણા અમારા અહીંયા બહુ મહત્વ છે શ્રુત પંચમી, ઘણા લોકો શાસ્ત્ર લખે છે, ઘણા કુટુંબોમાં એ રીતે ત્યાં શાસ્ત્રોની સંખ્યા ઘરે ઘરે ઘણી છે. એનું કારણ આ છે, શાસ્ત્રો જે જળવાઈ રહ્યા છે દક્ષિણમાં, ષટ્ખંડ આગમ એ મૂળ તો દક્ષિણમાં જ છે ને, મૂળ ભીતરીમાં જ છે. આવે છે લખવાનું, આવે છે સાધન જ આવે છે, કાંટા જેવું, કાંટાને જેમ તીક્ષ્ણ નહીં હોય છે એમ એ લોટાની આવે છે લખવાની. એનાથી લખાય એટલે ખાડો પડી જાય, કોતરાઈ જાય, એક બે રીતે લખાય છે. કેટલાક આમ કાણા પાડી પાડીને લખાય છે એવા અક્ષર હોય છે. એમ આપણે આ કંસારા જે નામ લખી આપે છે તો એક 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 ટોચો મારી મારીને લખે છે ને. અત્યારે આપણે પેલાથી લખાવ્યું છે સ્ટેનલેસ સ્ટીલના ઓલા ગનથી લખે છે, એમાં સીધું લખાય છે. એમ સીધું લખે તો ખાડો પડે અને કાણા કાણા પાડીને લખે તો ખાડો પડે, બે રીતે લખેલું. જો થોડી પ્રયોજન નો વિષય ચાલ્યો છે. મુમુક્ષુ જીવને પ્રયોજનના વિષય ઉપર ધ્યાન દેવું જોઈએ અને અપ્રયોજનભૂત વિષયને સામે જાણવા સમજવામાં આવે તો પણ ગૌણ કરવો જોઈએ. કેમ કે ઉપદેશ છે ઘણો વિશાળ પ્રમાણમાં છે અને જે ઉપદેશનો વિશાળ સ્તર છે એમાં બધો જ ઉપદેશ બધા જ જીવોને કે પોતાને લાગુ પડે એવી સ્થિતિ હોતી નથી. તેથી કરીને પોતાને પ્રયોજનમાં એટલે પોતાને કામમાં આવતી વાત કેટલી છે અને કેટલી હદે એનું પ્રયોજન છે એવું બધું વિચારીને પ્રયોજનભૂત વિષયને જ લક્ષમાં લેવો જોઈએ અને તે પણ તેની મર્યાદામાં. આવું એક માર્ગદર્શન હવે પછી ના ભૂલની અંદર ગુરુદેવના પ્રવચનોમાં સ્પષ્ટ છે. પડઘા અનેક આવે છે પણ મૂળ મુદ્દો આટલો છે. દ્રષ્ટાંત છે કે રૂના ઢોકડામાં 5 લાખની ખોટ જતી હોય તો તે તો જુએ નહીં, અને તેની ખોળમાંથી રૂના પૂમડા વીણવા બેસે તો કાંઈ ખોટ ખુરાય નહીં. શું દ્રષ્ટાંત લાગે? પછી રૂના મોટા વેપારી હોય છે, એ રૂના મોટા ઢોકડા 25-25, 50-50 મણના રૂના ઢોકડા હોય, વેપાર કરે અને ભાવ બેસી જાય, હજારો લાખો રૂપિયાની ખોટ જાય. હવે એ રૂને ખાલી કરનારી જે ખોળ હોય એમાં રૂ છોંટી રહે ત્યારે વેપાર ઉપરનું ધ્યાન ઓછું કરે, જેમાં મોટો લાભ નુકસાનનો પ્રશ્ન છે એના ઉપર તો ધ્યાન દે નહીં, અને કુંબડા વીણવા બેસી જાય કે આ ખોળની અંદર રૂ બધું વ્યૂ જાય છે, કુંબડા ચોંટ્યા છે, વીણીને આપણે ઢોકળા ભેગો કરો તો આખા ઢોકળાના કુંબડા મીચવા વીણવા બેસે તો 100-200-500 ગ્રામ રૂ ભેગું થાય, એમાં 2-4 રૂપિયાનો ફેર પડે. કેટલો ફેર પડે? એટલું ધ્યાન જોઈએ ધંધામાં આપે તો 1000-1000 લાખોનો ફેર પડે. આ પ્રયોજન ભૂત ખરું કે નહીં? ઋણના કુંબડા વીણવાય એટલો લાભ
નહીં.
તુલનાત્મક રીતે લાભ નુકસાન ને જોવો પડે છે. માત્ર લાભ ને જોવાતો નથી, પણ વ્યવહારની અંદર અથવા પ્રેક્ટિકલી તો તુલનાત્મક રીતે લાભ નુકસાનને જોવો પડે છે. અને કોઈ પણ બુદ્ધિમાન માણસ એની તુલના કરીને વધુ લાભ મળતો હોય તો થોડું નુકસાન જતું કરીને પણ લાભને લાભની પાછળ પોતાનો પ્રયત્ન લગાવે છે. એવો એક આચરણનો વિષય કેટલી ખૂબીવાળો છે એની ચર્ચા હવે પછીના બોલમાં ગુરુદેવ કરી છે.
જય